एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथ सार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार, हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવી ક્લાસિક કૃતિની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે, એમ કહી શકાય કે હોરર સાહિત્યનો ચહેરો જ બદલી નાખ્યો, બ્રેમ સ્ટોકરની અમર રચના ડ્રેક્યુલા।
ખરેખર 1897માં પ્રકાશન પામી હતી, પણ આજે પણ સવા સદી પછી પણ એટલી જ દમદાર અને ભયાનક લાગે છે। અને એના લેખક બ્રેમ સ્ટોકર, એમનું વ્યક્તિત્વ પણ રસપ્રદ હતું। આયરિશ હતા, વિક્ટોરિયન યુગમાં જીવ્યા, અને પેલો લંડનનો પ્રખ્યાત લાઇસિયન થિયેટર હતો ને, એના મેનેજર હતા લાંબો સમય।
ઓ, એટલે નાટ્યાત્મકતા તો એમના લખાણમાં દેખાય જ, ખાસ કરીને પેલું વાતાવરણ ઊભું કરવામાં।
બિલકુલ, એ અનુભવની છાપ સ્પષ્ટ દેખાય છે। અને જે સમયમાં આ લખાઈ, પેલો ફિન ધ સિએકલ, સદીનો અંત,
હા, એ બહુ મહત્વનો સમય હતો। વિક્ટોરિયન યુગ આમ ટોચ પર, પણ અંદરથી જાણે બધું બદલાઈ રહ્યું હતું। આધુનિકતા આવી રહી હતી, વિજ્ઞાન આગળ વધી રહ્યું હતું, પણ સાથે પેલી ચિંતાઓ, સામ્રાજ્યવાદ, જાતીયતાનું દમન, જૂની શ્રદ્ધાઓ, આ બધું જાણે આ વાર્તામાં પડઘાય છે।
અને કહેવાની રીત, એમણે જે શૈલી વાપરી, એપિસ્ટોલરી શૈલી, એ કમાલ છે। આખી વાત આપણને પત્રો, ડાયરીની નોંધો, છાપાના કટિંગ્સ, ડોક્ટરના રેકોર્ડિંગ્સ, એનાથી ખબર પડે।
એટલે આપણને એમ જ લાગે કે આ કોઈ વાર્તા નથી, પણ જાણે સાચે બનેલી ઘટનાના પુરાવાઓ છે, ખરું ને?
હા, બરાબર, વાસ્તવિકતાનો કેવો ભ્રમ ઊભો કર્યો છે।
તો આજના આપણા આ સંવાદમાં આપણે ખાલી વાર્તા નહીં જોઈએ, પણ એની પાછળના જે ભય છે, વિક્ટોરિયન સમાજના પાત્રોના મનમાં શું ચાલે છે, એમના ઉતાર ચડાવ, અને ડ્રેક્યુલા આજે પણ કેમ આટલો મહત્વનો ગણાય છે, એ સમજવાની કોશિશ કરીશું। તો શરૂ કરીએ ટ્રાન્સિલ્વેનિયાથી, પેલો ભયાવહ કિલ્લો।
ચોક્કસ, વાર્તા શરૂ થાય છે એક યુવાન વકીલથી, જોનાથન હાર્કર, એકદમ ઉત્સાહી અંગ્રેજ। લંડનમાં એક રિયલ એસ્ટેટની ડીલ માટે છેક પૂર્વ યુરોપ જાય છે। પેલો દૂરનો પ્રદેશ ટ્રાન્સિલ્વેનિયા, કાઉન્ટ ડ્રેક્યુલાના કિલ્લામાં। શરૂઆતમાં તો એને લાગે છે કે કાઉન્ટ બહુ સંસ્કારી છે, વિદ્વાન છે,
પણ એ તો ખાલી દેખાવ જ હોય છે, બરાબર ને? ધીરે ધીરે હાર્કરને કંઈક અજુકતું લાગવા માંડે છે, પેલી કાઉન્ટની વિચિત્રતાઓ।
હા, જેમ કે એ ખાલી રાત્રે જ દેખાય, ક્યારેય જમે નહીં, અરીસામાં જુએ તો પ્રતિબિંબ નહીં, અને પેલું ક્રૂઝ કે ધાર્મિક ચિહ્નોથી તો દૂર જ ભાગે। આ બધું હાર્કર જેવા તર્કવાદી માણસને મૂંઝવી નાખે,
અને એ મૂંઝવણ પછી ડરમાં બદલાઈ જાય છે, જ્યારે એને સમજાય છે કે એ મહેમાન નથી પણ
કેદી છે, બરાબર। અને એ કિલ્લો પોતે જ જાણે એક પાત્ર બની જાય, જૂનો, પડછાયાવાળો, રહસ્યમય। પછી પેલી રાત આવે છે જ્યારે એનો સામનો પેલી ત્રણ સ્ત્રીઓ સાથે થાય છે, સુંદર પણ એટલી જ ભયાનક।
એ લોકો એના પર હુમલો કરવા જ જાય છે, ત્યાં ડ્રેક્યુલા આવે છે, અને પેલું કહે છે, આ માણસ મારો છે। ઓહ, ત્યાં તો હાર્કરના હોશ ઉડી ગયા હશે।
બિલકુલ, ત્યાં એનો બધો ભ્રમ તૂટી જાય છે, એને ખબર પડી જાય છે કે આ કાઉન્ટ લંડન જવા માંગે છે પોતાનો પ્રભાવ વધારવા, હાર્કર તો બસ હવે જીવ બચાવવા માંગે છે।
એ અનુભવ પછી તો એ ભાંગી જ પડ્યો હશે ને?
હા, શારીરિક અને માનસિક રીતે। પણ છેવટે એ પેલી કિલ્લાની દિવાલ પરથી ભાગવાલ પ્રયાસ કરે છે, જીવ સટોસટનો ખેલ। અહીં વાર્તાનો પહેલો ભાગ પૂરો થાય છે, અને આપણને થાય કે હવે હાર્કરનું શું થશે।
સાચી વાત, આ પહેલો ભાગ તો ક્લાસિક ગોથિક હોરર છે, પેલો આધુનિક માણસ અને પ્રાચીન ભયનો સામનો। અહીં જ સવાલ ઊભો થાય કે શું આધુનિકતા ખરેખર આવા અંધકાર સામે ટકી શકે, અને આ ડ્રેક્યુલા શું છે, ખાલી રાક્ષસ કે પછી કોઈ ઊંડા ડરનું પ્રતીક?
હવે વાર્તા આવે છે ઇંગ્લેન્ડ। આપણે મળીએ છીએ જોનાથનની મંગેતર મીના મરે અને એની સખી લ્યુસી વેસ્ટનરાને। એમના પત્રો આપણે વાંચીએ છીએ।
એ પત્રોમાં એ સમયની યુવતીઓના સપના, સમાજની વાતો, પ્રેમ સંબંધો, એ બધું હોય છે ને?
હા, અને લ્યુસી ખાસ ધ્યાન ખેંચે, સુંદર છે, જીવંત છે, અને એને એક સાથે ત્રણ પુરુષો પ્રેમ કરે છે, ડોક્ટર સિવર્ટ જે માનસિક ચિકિત્સક છે, ક્વિન્સી મોરિસ અમેરિકન સાહસિક, અને આર્થર હોમવુડ યુવાન ઉમરાવ।
એક સાથે ત્રણ,
એ સમયમાં તો સારું કહેવાય, પણ અહીં જાણે કંઈક ખરાબ થવાની નિશાની જેવું લાગે છે. અને પછી પેલી ઘટના બને છે, ડેમીટર જહાજનું વિટબી બંદરે આવવું.
હા, એ બહુ જ ડરામણું છે. તોફાની રાતે પેલું જહાજ કિનારે આવે છે, સુકાનીનું મળદું સુકાન પર બાંધેલું અને આખો ક્રુ ગાયબ.
ઓ માય ગોડ! અને પેલો જહાજનો લોગ,
એ વાંચીને તો રૂવાડા ઊભા થઈ જાય. એમાં લખ્યું હોય છે કે કેવી રીતે એક પછી એક માણસો ગાયબ થતા ગયા. કોઈ અદૃશ્ય શક્તિ હતી જાણે. અને કાર્ગોમાં શું? પેલી ટ્રાન્સિલ્વેનિયન માટી ભરેલા 50 બોક્સ.
50 એટલે કે ડ્રેક્યુલા ઇંગ્લેન્ડ પહોંચી ગયો. એનું આગમન જ કેટલું નાટકીય અને ભયાનક છે, જાણે પૂર્વમાંથી અંધારું આવ્યું હોય.
અને આ આક્રમણનો પહેલો ભોગ બને છે લ્યુસી. અચાનક જ બીમાર પડે છે, નબળી પડતી જાય, લોહી ઓછું થતું જાય અને ગરદન પર પેલા 2 નિશાન.
ડૉક્ટર સિવર્ટ તો સમજી જ ન શક્યા હોય ને, એટલે જ એમના ગુરુ વાન હેલસિંગને બોલાવ્યા.
હા, પ્રોફેસર એબ્રાહમ વાન હેલસિંગ, એમ્સ્ટરડેમથી. વાન હેલસિંગનું પાત્ર બહુ જ રસપ્રદ છે. એ ડૉક્ટર છે, વૈજ્ઞાનિક છે, પણ સાથે પેલી જૂની વાતો, લોકવાયકાઓ, ધર્મ એ બધું પણ જાણે છે.
એટલે એ વિજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચે સેતુ જેવા છે.
બરાબર. એ તરત સમજી જાય છે કે આ કોઈ સામાન્ય બીમારી નથી, ભલે બીજાને સ્પષ્ટ કહી ન શકે. એટલે જે પેલા લસણ, ક્રૂઝ જેવા ઉપાયો શરૂ કરે છે, જે બીજાને કદાચ અંધશ્રદ્ધા લાગે.
અને અહીં જ પેલો સંઘર્ષ શરૂ થાય છે વિજ્ઞાન અને જેને અંધશ્રદ્ધા કહીએ એની વચ્ચે.
પછી પેલું રક્તદાન.
હા, જ્યારે લ્યુસીની હાલત વધારે બગડે છે ત્યારે વાન હેલસિંગ રક્તદાન કરાવે છે. આર્થર, સિવર્ડ, ક્વિન્સી અને પોતે વાન હેલસિંગ ચારે જણ વારાફરતી પોતાનું લોહી આપે છે.
એ ખાલી મેડિકલ સારવાર નહોતી, પણ જાણે જીવન આપવાનો, એક થવાનો પ્રયાસ હતો દુષ્ટતા સામે.
હા, પેલું લસણ હટાવી દે છે ચિંતામાં અને ડ્રેક્યુલાને મોકો મળી જાય છે. એ છેલ્લો હુમલો કરે છે અને લ્યુસી મૃત્યુ પામે છે.
પણ ખરી ભયાનકતા તો હવે શરૂ થાય છે, બરાબર? લ્યુસીના મર્યા પછી પેલા હેમ્સ્ટેડમાં બાળકો પર હુમલાના સમાચાર, બ્લૂફર લેડી.
હા, વાન હેલસિંગ સમજી જાય છે કે લ્યુસીને શાંતિ નથી મળી. એ અનડેડ બની ગઈ છે, વેમ્પાયર. આ ભાગ વાંચવો બહુ અઘરો છે. વાન હેલસિંગે હવે પેલા ત્રણેય પ્રેમીઓ, આર્થર, સિવર્ડ, ક્વિન્સીને આ સત્ય કહેવું પડે છે.
એમના માટે તો કેટલું ભયાનક હશે, પોતાની પ્રિય વ્યક્તિને આ રૂપે જોવી.
એ લોકો લ્યુસીની કવરમાં જાય છે અને નજરે જુએ છે એ ભયાનક સત્ય.
અને પછી પેલી વિધિ, એના હૃદયમાં ખીલો ઠોકવાની, એ તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
હા, આર્થર, જેને સૌથી વધુ પ્રેમ કરતો હતો, એણે જ આ કરવું પડે છે, એની આત્માની મુક્તિ માટે અને બીજાઓને બચાવવા માટે. નવલકથાના તર્કમાં જરૂરી છે, પણ એ ભયાનક અનુભવ આ બધાને એક સાથે બાંધી દે છે.
લ્યુસીનું આ પરિવર્તન, ઘણા કહે છે કે એ વિક્ટોરિયન સમાજનો સ્ત્રીની જાતીયતા પ્રત્યેનો ડર બતાવે છે, પેલી શુદ્ધ યુવતીનું ભ્રષ્ટ થવું.
હમ, એક અર્થઘટન છે. અને આ દુર્ઘટનામાંથી જ પેલી ટીમ બને છે, પ્રકાશના યોદ્ધાઓ. હવે હાર્કર અને મીના પણ આવી ગયા છે. બધા ભેગા મળીને નક્કી કરે છે ડ્રેક્યુલાનો નાશ કરવો.
આ ટીમમાં પણ બધા અલગ અલગ પ્રકારના પુરુષો છે. આર્થર, વારસો, સિવર્ડ, વિજ્ઞાન, ક્વિન્સી, સાહસ, વાન હેલસિંગ, જ્ઞાન અને હાર્કર, જે પોતે ભોગ બન્યો છે. હવે શિકાર શરૂ થાય છે.
એમનું પહેલું કામ છે લંડનમાં પેલા માટીના બોક્સ શોધવાનું અને એને નષ્ટ કરવાનું, કારણ કે ડ્રેક્યુલા દિવસે એમાં જ છુપાઈ શકે.
એટલે એના સુરક્ષિત ઠેકાણા જ ખતમ કરવાના.
હા, જેમ જેમ એ લોકો બોક્સ શોધીને એને પવિત્ર વસ્તુઓથી નકામા બનાવે છે, ડ્રેક્યુલા ઘેરાતો જાય છે.
પણ ડ્રેક્યુલા થોડો હાર માને. એ વળતો હુમલો કરે છે, અને એ પણ સીધો મીના પર.
હા, એ બહુ જ ભયાનક છે. એ ખાલી મીનાનો લોહી નથી પીતો, પણ પોતાની છાતી ચીરીને મીનાને એમાંથી લોહી પીવા મજબૂર કરે છે. વોન હેલસિંગ આને લોહીનું અપવિત્ર બાપ્તિઝમા કહે છે, જાણે કોઈ શેતાની વિધિ.
ઓહ, અને એનાથી પેલું માનસિક જોડાણ સ્થપાય છે ને મીના અને ડ્રેક્યુલા વચ્ચે.
બરાબર, સાયકિક લિંક. ડ્રેક્યુલા હવે મીનાના વિચારો જાણી શકે, પણ વોન હેલસિંગ આનો જ ઉપયોગ ડ્રેક્યુલાને પકડવા માટે કરે છે. હિપ્નોસિસથી મીના મારફતે એ જાણવાનો પ્રયાસ કરે છે કે ડ્રેક્યુલા ક્યાં છે, શું વિચારે છે.
મીનાનું પાત્ર અહીં બહુ મજબૂત દેખાય છે. એ ખાલી પીડિતા નથી, બુદ્ધિશાળી છે. બધું વ્યવસ્થિત ગોઠવે છે, પેલા પત્રો, ડાયરીઓ, આખા કેસનો રેકોર્ડ બનાવે છે. હિંમતવાળી છે.
હા, એ પેલી
નવી સ્ત્રી અને પરંપરાગત વિક્ટોરિયન સ્ત્રીનું મિશ્રણ છે, પણ એના પરના હુમલાથી લડાઈ બહુ અંગત બની જાય છે. હવે મીનાનો જીવ અને આત્મા દાવ પર છે.
અને કેવી વક્રતા કહેવાય! ડ્રેક્યુલાએ જે જોડાણ બનાવ્યું એ જેના અંતનું કારણ બને છે.
બરાબર. જ્યારે ખબર પડે છે કે ડ્રેક્યુલા એના છેલ્લા બોક્સ સાથે ટ્રાન્સિલ્વેનિયા ભાગી રહ્યો છે, ત્યારે અંતિમ પીછો શરૂ થાય છે. હવે તો સમય સામે રેસ છે. સૂર્યાસ્ત પહેલાં એને પકડવો પડશે, અને મીના સંપૂર્ણ વેમ્પાયર બને એ પહેલાં એને રોકવો પડશે.
આ પીછો તો આખા યુરોપમાં થાય છે ને? ટ્રેન, ઘોડા, નદી.
હા, અને મીનાનું પેલું માનસિક જોડાણ એમને રસ્તો બતાવે છે, પણ એ જોખમી પણ છે, કારણ કે ડ્રેક્યુલા પણ એમના વિશે જાણી શકે. છેવટે ક્લાઇમેક્સ આવે છે ડ્રેક્યુલાના કિલ્લા પાસે, બર્ફીલા પહાડોમાં. સૂરજ ડૂબવાની તૈયારીમાં છે. એ લોકો પેલા જીપ્સીઓને રોકે છે જે ડ્રેક્યુલાનો બોક્સ લઈ જતા હોય છે. જબરદસ્ત લડાઈ થાય છે,
અને છેલ્લી ઘડીએ,
છેલ્લી ક્ષણોમાં જોનાથન હાર્કર એની ખુખરીથી ડ્રેક્યુલાનું ગળું કાપે છે. અને લગભગ એ જ વખતે ઘાયલ થયેલો ક્વિન્સી મોરિસ એની બોવી છરી ડ્રેક્યુલાના હૃદયમાં ઉતારી દે છે.
ઓછેવટે
જેવો જ સૂરજનો છેલ્લો પ્રકાશ એના પર પડે છે, કાઉન્ટ ડ્રેક્યુલા રાખમાં ફેરવાઈ જાય છે. અને એ જ ક્ષણે મીનાના કપાળ પર પેલો શ્રાપનો ડાઘ હતો ને, એ ગાયબ થઈ જાય છે. એ મુક્ત થાય છે.
પણ ક્વિન્સીનું શું થાય છે?
ક્વિન્સી એ લડાઈમાં ઘાયલ થયો હતો. એ એના મિત્રોના હાથમાં શાંતિથી મૃત્યુ પામે છે. એનું બલિદાન એળે નથી જતું.
વાર્તાનો અંત પછી શાંત છે. વર્ષો પછી જોનાથન લખે છે કે એ અને મીના ખુશ છે. એમને દીકરો છે જેનું નામ ક્વિન્સી રાખ્યું છે.
હા, અંધકાર પર પ્રકાશનો વિજય થયો, પણ પેલી યાદો, સંઘર્ષની, બલિદાનની, એ રહી જાય છે.
આ તો થઈ વાર્તા, પણ આપણે વાત કરી હતી એમ આ ખાલી હોરર સ્ટોરી નથી. આમાં ઘણા ઊંડા વિષયો છે, જેમ કે પેલી આધુનિકતા વિરુદ્ધ પ્રાચીનતા.
બરાબર. એક બાજુ વિક્ટોરિયન યુગની ટેકનોલોજી, રેલવે, ટેલિગ્રાફ, ટાઈપરાઇટર, મેડિકલ સાયન્સ, અને બીજી બાજુ પેલી જૂની અતાર્કિક અંધશ્રદ્ધા જેવી દુષ્ટતા.
અને મજાની વાત એ છે કે ખાલી આધુનિકતાથી કામ નથી ચાલતું. એને હરાવવા માટે વાન હેલ્સિંગના નેતૃત્વમાં વિજ્ઞાન અને શ્રદ્ધા, પેલું લસણ, ક્રૂઝ, બધું ભેગું કરવું પડે છે.
હા, જાણે સ્ટોકર કહેવા માંગતા હોય કે પ્રગતિ ભલે કરો, પણ મૂળિયા અને શ્રદ્ધાને સાવ ભૂલી ન જવાય.
બીજો એક મોટો મુદ્દો પેલો અન્યનો ભય છે, રિવર્સ કોલોનિયલિઝમ જેને કહે છે. ડ્રેક્યુલા પૂર્વમાંથી આવેલો બહારનો માણસ છે, જે લંડન જેવા સામ્રાજ્યના કેન્દ્ર પર હુમલો કરે છે
અને ત્યાંની સંસ્કૃતિને, લોહીને ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. કદાચ આ બ્રિટિશ સામ્રાજ્યનો પોતાનો જ ડર હતો કે કોઈ બહારથી આવીને એમને નબળા પાડી દેશે.
અને આ ડર જાતીયતા સાથે પણ જોડાયેલો છે ને? પેલો વેમ્પાયરનો ડંખ એ દબાયેલી વિક્ટોરિયન જાતીયતાનું પ્રતીક ગણાય છે.
હા, એવું અર્થઘટન થાય છે. ખાસ કરીને લુસીનું જે રૂપાંતર થાય છે, પેલી નિર્દોષ યુવતીમાંથી કામુક, શિકારી વેમ્પાયર બનવું, એ સ્ત્રી જાતીયતાના અનિયંત્રિત થવાનો ભય દર્શાવે છે એમ મનાય છે.
અહીં લ્યુસી અને મીના વચ્ચેનો તફાવત પણ બહુ દેખાઈ આવે છે. લ્યુસી વધુ પરંપરાગત, નિષ્ક્રિય ભોગ બને છે, જ્યારે મીના
વધુ બુદ્ધિશાળી છે, વ્યવહારુ છે, સક્રિય ભાગ લે છે. જોકે અંતે તો એ પણ પત્ની અને માતાની ભૂમિકામાં પાછી ફરે છે, જે એ સમયની મર્યાદા બતાવે છે.
અને ધર્મ એ તો આખી વાર્તાના કેન્દ્રમાં છે. પેલા ખ્રિસ્તી પ્રતિકો, ક્રૂઝ, હોલી વેફર એ ખાલી ચિહ્નો નથી, પણ હથિયાર છે.
અને ડ્રેક્યુલા પોતે જાણે એન્ટીક્રાઇસ્ટ જેવો. એના કામો પવિત્ર વિધિઓની વિકૃત નકલ જેવા છે. અને લોહીનું પ્રતીક તો બહુ જ શક્તિશાળી છે. જીવન, મૃત્યુ, પાપ, મુક્તિ, બધું જ.
છેલ્લે પેલી એકતા અને બલિદાનની વાત.
હા, ડ્રેક્યુલા સામે કોઈ એકલું ન ટકી શકે. અલગ અલગ લોકો ભેગા થાય છે, સાથે લડે છે, એકબીજા માટે બલિદાન આપે છે, જેમ ક્વિન્સીએ આપ્યું. આ ટીમવર્ક જ જીત અપાવે છે.
અને કહેવાની રીત પણ કેવી! પેલી એપિસ્ટોલેરી શૈલી વાચકને સીધો પાત્રોના મનમાં લઈ જાય છે. અલગ અલગ દ્રષ્ટિકોણ મળે
અને રહસ્ય જળવાઈ રહે, ધીમે ધીમે બધું ખુલે. અને પેલું ગોથિક વાતાવરણ, કિલ્લા, અંધારું, તોફાન, એ ખાલી ડરાવવા માટે નથી, એ પાત્રોના મનની સ્થિતિ પણ બતાવે છે. પૂર્વ અને પશ્ચિમનો વિરોધાભાસ પણ છે.
અને પ્રતીકો કેટલા બધા! લોહી, ક્રૂસ, અરીસો, જેમાં ડ્રેક્યુલા દેખાતો નથી, જેને આત્મા જ નથી. લસણ, વરુ અને પૂર્વાભાસ તો શરૂઆતથી જ પેલા ખેડૂતોની ચેતવણી, ડેમીટરનો લોગ, રેનફિલ્ડનું ગાંઠપણ.
હા, પેલો રેનફિલ્ડ જે જીવડા ખાઈને જીવનશક્તિ મેળવવા માંગે છે અને ડ્રેક્યુલાને માલિક કહે છે, એ બધું આવનારા ભય તરફ ઇશારો કરે છે.
કેટલાક સંવાદો તો ભૂલાય જ નહીં. પેલું ડ્રેક્યુલાનું વાક્ય, લિસન ટુ ધેમ ધ ચિલ્ડ્રન ઓફ ધ નાઇટ, વોટ મ્યુઝિક ધે મેક.
હા, સાંભળો એમને, રાત્રિના સંતાનોને કેવું સંગીત છે, એ એની અમાનવીય પ્રકૃતિ બતાવે છે.
અથવા વેન હેલસિંગ જ્યારે સિવર્ડને કહે છે, આઈ વોન્ટ યુ ટુ બિલીવ ઇન થિંગ્સ દેટ યુ કેનોટ.
હું ઈચ્છું છું કે તમે વિશ્વાસ કરો એવી વસ્તુઓમાં જેમાં કદાચ તમે વિશ્વાસ ન કરી શકો.
તર્કની મર્યાદા અને શ્રદ્ધાનું મહત્વ.
અને રેનફિલ્ડનું પેલું રટણ, ધ બ્લડ ઇઝ ધ લાઈફ.
લોહી જ જીવન છે. વેમ્પાયરના અસ્તિત્વનો સાર અને જીવનશક્તિનું મહત્વ. આ નવલકથા વાંચવી એ ખાલી બીકનો અનુભવ નથી, એ એક ઊંડો મનોવૈજ્ઞાનિક પ્રવાસ છે. આપણને પાત્રોની લાચારી, એમનો સંઘર્ષ, એમની હિંમત, એ બધું અનુભવાય છે. ભય ધીમે ધીમે ફેલાય છે
અને એની અસર આજે પણ છે. ડ્રેક્યુલાએ આધુનિક વેમ્પાયરનો આખો કોન્સેપ્ટ બનાવ્યો. સ્ટોકરે એક લોકકથાના પાત્રને લઈને એને કેટલા બધા મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક અર્થો આપ્યા. સભ્યતા અને બર્બરતા, વિજ્ઞાન અને શ્રદ્ધા, એ બધાની જટિલતા બતાવી.
ખરેખર ડ્રેક્યુલા ખાલી એક રાક્ષસની વાર્તા નથી, પણ આપણા પોતાના સમાજના અને આપણા મનના અંધારા ખૂણાઓ તરફ એક નજર છે.
આ કથા આપણને યાદ અપાવે છે કે ભયનો સામનો કરવા માટે શક્તિની સાથે જ્ઞાન, હિંમત અને સૌથી અગત્યનું માણસોની એકતા અને બલિદાનની ભાવના કેટલી જરૂરી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.